સુચિ. સુચિ એટલે પવિત્ર. ભગવાન સ્વયં તો પવિત્રતાની મૂર્તિ છે, પણ એમનો લેશ માત્ર સ્પર્શ પણ મહાન સુચિત્વથી ભરેલું છે. અસ્ય સ્પર્શસ્ય મહાન સુચિ. ભગવાનની આ પવિત્રતાનો જયારે સ્પર્શ થાય છે ત્યારે સાધકના અંતઃકરણમાં કોઈ અપેક્ષા જ રહેતી નથી. શુભ અશુભ પારખવાની દક્ષતા આવે છે, સુખ દુઃખથી પર રહેવાની ઉદાસીનતા આવે છે, અને વ્યથાઓ છે પીડાઓ છે ચાલી જાય છે, અને કોઈ પણ કાર્યનો આરંભ કરવાનું કરતાપણું પણ રહેતું નથી. અંતે આવો ભક્ત ભગવાનને પ્રિય લાગે છે અને ભગવત સ્વરૂપ જ બની જાય છે. ગીતાના 12મા અધ્યાયમાં કહ્યા પ્રમાણે અનપેક્ષા સુચિર દક્ષ ઉદાસીન ગતવ્યથ. આ ભાવ એની અંદર રહેલો છે. ઉર્જિતા એટલે મહાપરાક્રમી. ભગવાને ગીતામાં કહ્યું છે કે જગતમાં જે કાંઈ શ્રીમદ શુભાયુક્ત અને ઉર્જિત એટલે શક્તિયુક્ત છે એ બધું ભગવાનનું સ્વરૂપ છે. આ વિશ્વની વિવિધ ઉર્જાઓના મૂળમાં ભગવાનની જ શક્તિ કામ કરે છે, અને તેમના તેજોમય અંશમાંથી જગત ઉત્પન્ન થયું છે. સુચિતાની સાથે જે ઉર્જા છે તેમાં જળ પ્રકૃતિનો અંશ રહેતો જ નથી, પણ પરમાત્મા જ પ્રગટ થાય છે. અતિન્દ્ર ઇન્દ્રથી પણ શ્રેષ્ઠ ભગવાન. ભગવાન વિષ્ણુનું સ્થાન ઇન્દ્રથી પણ ઊંચામાં ઊંચું એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભગવાન દ્વંદ્વાતીત છે, પક્ષપાતીત છે, પક્ષપાતથી રહિત છે, અને છતાંય સર્વ દ્વંદ્વો અને પક્ષોની મધ્યમાં બેઠેલા છે. દેવો અને અસુરોના રાક્ષસોના યુદ્ધમાં ઇન્દ્ર દેવોનું નેતૃત્વ લે છે, પણ વિષ્ણુ તો દિવ્ય તત્વના સહાયક બની જાય છે. કૃષ્ણ અવતારમાં આ સત્ય થોડુંક પ્રગટ જોઈ શકાય છે. પાંડવો અને કૌરવ વચ્ચે નિશસ્ત્ર બનીને બેઠેલા શ્રી કૃષ્ણ પક્ષપાતી સત્યનું દર્શન કરાવે છે. તેઓ પાંડવોને પક્ષે નથી, પણ ધર્મને પક્ષે છે. બીજી રીતે જોઈએ તો પણ વિષ્ણુનું પદ ઇન્દ્રથી ચડિયાતું છે. ઇન્દ્રના વજ્ર દ્વારા અસુરોનો પરાજય થાય છે, પણ અસુરના હૃદયમાં ભક્તિનું બીજ રોપનાર ભગવાન વિષ્ણુ છે. પ્રહલાદની અને વૃત્રાસુરની પ્રાર્થનાની અંદર આપણે જોઈ શકીએ છીએ, અને આગળ પણ આપણે જોયું તેમ મનને ઇન્દ્ર કહેવામાં આવે છે અને મધ્ય પ્રાણ વિષ્ણુ કહેવાય છે. જ્યારે મનની વૃત્તિઓ વચ્ચે સંઘર્ષ થાય છે અને આસુરી વૃત્તિઓનું બળ વધે છે, ત્યારે દિવ્ય વૃત્તિઓને સહાય કરનાર અને વિજય અપાવનાર એ મધ્ય પ્રાણ છે. એ રીતે પણ વિષ્ણુનું સ્થાન ઇન્દ્ર કરતા ઊંચું. બૃહદારણ્ય ઉપનિષદમાં દેવો અને અસુરો વચ્ચેની સ્પર્ધાની કથા આવે છે. એમાં મધ્ય પ્રાણ અસુરો કેવી રીતે પરાભવ કરે છે એનું પણ વર્ણન એની અંદર છે. હવે આગળનું નામ છે સંગ્રહ, સંચય કરનાર, ભેગું કરનાર. મહાપ્રલય વેળાએ જ્યારે સૃષ્ટિનો નાશ થઈ જાય છે ત્યારે તેના કારણરૂપ બીજને ભગવાન સંગ્રહી રાખે છે. નવી સૃષ્ટિના ઉદય વેળાએ આ કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે. ભગવાનની આ સંગ્રહ શક્તિ છે. એ વૃત્તિઓનો જ વ્યાપાર એટલે વ્યવહાર વિચ્છિન્ન કે વિસ્તૃત થતો હોય છે. એને પોતામાં એકાગ્ર કરે છે, તેને અનુગ્રહ શક્તિ પણ કહે છે. જ્યારે ચિત્તમાં સુચિતા એટલે પવિત્રતા, ઉર્જિતા અને ઇન્દ્રિયાતીત અવસ્થાનું નિર્માણ થાય છે, ત્યારે એકમાત્ર ભગવત રૂપમાં ચિત્ત લય પામે છે. ભક્તને માયામાંથી મુક્ત કરતી અને પોતાનામાં સાક્ષાત આત્મસાત કરાવતી ઐક્ય સ્થિતિ છે. આ અવસ્થા પછી જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં ભગવાનનું દર્શન થાય છે અને જે જે કાર્ય કરે છે તે સાધના ઉપાસના આરાધના જ બની જાય છે. આ સંગ્રહ પછી પ્રકૃતિમાં સદાય રહેલો વિગ્રહ સમાપ્ત થાય છે. સર્ગ સર્જન રૂપે વિસ્તરેલું જગત એને સર્ગ કહેવામાં આવે છે. ઉપેન્દ્ર નામમાં ભગવાનનું ઇન્દ્રિયોને વશ રાખતા મહાપ્રાણનું સ્વરૂપ પ્રગટ બતાવ્યું છે. કર્ણમ કારણાનામ કારણોનું પણ કારણ છે એ પરમાત્મા. સંગ્રહ નામમાં ઇન્દ્રિયોને સર્જતા કારણનું દર્શન થાય છે. તો સર્ગ નામની અંદર કાર્યરૂપે વ્યાપક ઇન્દ્રિય ગમ્ય સ્વરૂપનું દર્શન થાય છે. અવ્યય અવ્યક્ત અને વ્યક્તિભૂત આ ત્રણેય સ્વરૂપોને આ નામો સાથે સાંકળી લેવામાં આવ્યા છે. પછીનું નામ છે ધૃતાત્મા, જે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે તે ધૃતાત્મા છે. ભગવાન પોતે વિશ્વાતીત અને વિશ્વરૂપ હોવા છતાંય પોતાના એક અને અદ્વિતીય સ્વરૂપમાં સદા સ્થિર રહે છે. એમનામાં આ બહારના દેખાતા ભેદનો કોઈ પણ વિકાર ભેદ રહેતો નથી. ધૃતાત્મા એ એવું મધ્યબિંદુ છે કે જેની એક તરફ મહાશૂન્ય છે અને બીજી તરફ ચિત્ર વિચિત્ર વિશ્વના અનેક નાટકોનો આરંભ થાય છે. ધૃતાત્મા આ બંનેને સમતોલ ધારણ રાખે છે. કારણ આત્માના આંતરબાહ્ય સ્વરૂપને જેણે જાણી લીધું હોય છે, એકમાં અનંત અને અનંતમાં એક, એ ધૃતાત્માનું ધ્રુવ બિંદુ કેન્દ્ર બિંદુ. આવો આત્મા શૂન્યમાં ખોવાઈ જતો નથી કે વહેતા પુરમાણ તણાઈ જતો નથી. ધૃતાત્મા નામની અંદર સાધકને માટે બે અવસ્થાઓ વ્યક્ત થાય છે, પ્રથમ ધ્રુવ અને તુલયા ધ્રુવ. એકમાં વ્રતનું નિશ્ચિત પાલન કરે છે અને બીજામાં ત્રાજવાને જેમ સમતોલ રાખવામાં આવે છે તેવી સમત્વ સ્થિતિને પ્રાપ્ત થાય છે. વ્રત પાલનથી અને તેના દ્વારા ચિત્ત વૃત્તિની પવિત્રતાથી આ સ્થિતિ પ્રાપ્ત. નિયમમાં રાખનાર ભગવાન જે આ નિયમનું સંચાલન પણ કરે છે તે સર્વવ્યાપી છે. આ નિયમો દ્વારા પૃથ્વી વગેરે તત્વો પોતપોતાના ધર્મમાં સ્થિર રહે છે, પોતપોતાના કાર્યમાં. વૈદિક દર્શન અનુસાર સત્ય રૂદ તપ દીક્ષા વગેરે પૃથ્વીને ધારણ કરે છે. મનુષ્ય જેમ આ ઋતુનું પાલન કરે છે તેમ તે નિયામકની નજીકમાં આવતો જાય છે. આનું પાલન કરે તેમ જપ ધ્યાન જ્ઞાન વગેરે સાધનોનો મુખ્ય ઉદ્દેશ આ વિશ્વ નિયમોને સૂક્ષ્મથી વધુ સૂક્ષ્મ રીતે જાણવાનો અને એના નિયંતાનો સાક્ષાત્કાર કરવાનો થાય છે. રાજયોગમાં જે મુખ્ય પાંચ નિયમો ગણવામાં આવ્યા છે તે આનો જ એક માર્ગ છે. સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિગ્રહ આ પાંચ રાજયોગના મુખ્ય નિયમો છે. ત્યાર પછીનું નામ આવ્યું છે યમ યમઃ, જે આંતરવૃત્તિઓને વશમાં રાખે છે તે. બહારના સંબંધોમાં કેવી રીતે વર્તવું એની સમજ એનો નિયમ આપે છે. તો યમ આંતરિક વૃત્તિઓને કેવી રીતે વશમાં રાખી એનો માર્ગ બતાવે છે. નિયમના અધિષ્ઠાતા તો વિશ્વ નિયામક જ છે, તો યમના અધિષ્ઠાતા અંતર્યામી છે. આ વિશ્વમાં નિયમ્ય અને નિયામક બંનેનો સંબંધ ચાલ્યો જ આવ્યો છે. વિષ્ણુ સહસ્ર નામનું સ્મરણ અને તેના પોતાના જીવનમાં વિનિયોગ આ બંને સંબંધોને સૂક્ષ્મથી પણ વધુ સૂક્ષ્મ ભૂમિકા સુધી સ્થાપી આપે છે, પહોંચાડી શકે છે. ઇન્દ્રિય મન બુદ્ધિ મહત્તત્વ અવ્યક્ત અને પરમાત્મા તે એક પછી એક નિયમન કરતી શક્તિઓ છે. જ્યારે સર્વશક્તિ સર્વનિયંતાઓનું સ્મરણ ભાવ અને અર્થપૂર્વક થાય છે ત્યારે સર્વોત્તમ નિયામકનો પરિચય થાય છે. મનુષ્ય જીવનની કરુણતા એ છે કે ઇન્દ્રિયોને નિયમમાં રાખવી જોઈએ એ બળવાન બની મનુષ્યના મનને ખેંચી જાય છે, પરંતુ જ્યારે તે એ અંતર્યામીને વશ રહે છે ત્યારે જીવન સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મૃત્યુના દેવને પણ યમ કહેવામાં આવે છે, સાથે સાથે તેમનું બીજું નામ ધર્મરાજ પણ છે. જીવનની ઉદ્દામ ગતિ પર યમ અંકુશ રાખે છે. યમનો ન્યાયદંડ ધર્મ અને અધર્મની ગતિ પર ધર્મ અને અધર્મની ગતિ પર નિયમન ધરાવે છે. આ ન્યાયમાંથી કોઈ પણ છટકી શકતું નથી. યમનું સ્વરૂપ અતિ આટલા માટે ભીષણ કહ્યું છે, ભયંકર, પણ તેની અંદર અત્યંત કરુણા પણ રહે છે. યમમાં આસક્તિના બંધનો તૂટે છે ત્યારે જ આ મહામૃત્યુ અમૃત જીવનનું વરદાન બની જાય છે. કઠોપનિષદમાં નચિકેતા અને યમના સન્માનની અંદર આ સત્ય જોવા મળે છે.